મુકામ નવમો, મનની અચિંત્ય શક્તિ. મન માનવીની અદ્ભુત શક્તિનું કેન્દ્ર છે. આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે મન દ્વારા પ્રાપ્ત ન કરી શકાય. મનની શક્તિ અગાધ છે, એનો વ્યાપ આકાશની જેમ અનંત છે. આ સંસારમાં અસંભવિત લાગતી ઘટનાઓ પણ મન દ્વારા શક્ય બની છે અને બને છે. આંતરમન, સબકોન્શિયસ માઇન્ડ અને અંતરાત્મા, કોન્શિયન્સ, આ બંનેના સંયોજનથી એક પ્રચંડ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. આ અદ્ભુત અને ચમત્કારિક શક્તિ સંયોજન ગમે તેવી માનસિક, શારીરિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા સમર્થ બને છે. મહાભારતમાં એક કથાનક આવે છે. દીર્ઘતપા નામના એક ઋષિ હતા. તેમણે એકવાર અમુક નિશ્ચિત મુહૂર્તમાં યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. યજ્ઞ માટે જરૂરી સમીધ તથા ફળ ફૂલ ભેગા કરવા તેઓ જંગલમાં ગયા. ત્યાં અજાણતા જ એક અવાવર ઊંડા કૂવામાં પડી ગયા. કૂવામાંથી તત્કાળ બહાર નીકળવું મુશ્કેલ હતું. કોઈની મદદ મળે અને પોતે બહાર નીકળે તે પહેલા તો યજ્ઞ માટેનો નિર્ધારિત મુહૂર્તકાળ આવી ગયો. તેથી ઋષિએ કૂવામાં રહીને જ માનસિક યજ્ઞ કર્યો અને તેમણે કરેલા માનસિક યજ્ઞને દેવતાઓએ માન્ય રાખ્યો. પરિણામે તેની ફળશ્રુતિ રૂપે ઋષિને દેવતાનું પદ મળ્યું. મન દ્વારા કરવામાં આવેલો કોઈ પણ પુરુષાર્થ સ્થૂળ શરીરથી કરવામાં આવતા પુરુષાર્થની સરખામણીમાં વધુ સત્વરે અને સચોટપણે ફળ આપે છે. તેથી જ ભગવાન સ્વામિનારાયણે પણ માનસી પૂજાને બાહ્ય સ્થૂળ પૂજા કરતાં અનેક ગણું વધારે મહત્વ પ્રદાન કર્યું છે. દરરોજ દિવસમાં થોડો સમય એકાંતમાં બેસીને આત્મચિંતન કરવું જોઈએ. મનમાં આવતા વિચારોને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર તટસ્થ ભાવે જોયા કરવા. આમ નિયમિતપણે લાંબા સમય સુધી કરવાથી મન આપણું મિત્ર બની જાય છે. એટલું જ નહીં, મનને વળગેલા અહંભાવ અને અજ્ઞાનતાના આવરણો દૂર થતાં અંતરમાં અકારણ આનંદ અને નિસ્વાર્થ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. મનથી મનની પાર રહેલી ચેતનાનો જ્યારે સ્પર્શ થાય છે ત્યારે એ ચેતના સચરાચર વિશ્વમાં સર્વમાં વ્યાપેલી અનુભવાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં બ્રહ્માજી મહર્ષિ વશિષ્ઠને કહે છે, દેહધારી મનુષ્ય પોતાના મનરૂપી દેહથી જે પ્રમાણે યત્ન કરે છે તે પ્રમાણે તેને ફળ સિદ્ધિ થાય છે. સ્થૂળ દેહનો કોઈ પણ પુરુષાર્થ સિદ્ધ થતો નથી, પરંતુ મનરૂપી દેહનું સર્વચેષ્ટિત સફળ થાય છે. મન સર્વદા પવિત્ર અનુસંધાનનું સ્મરણ કરે તો જેમ સખત ખડક તરફ ફેંકેલા બાણ નિષ્ફળ જાય છે, તેમ તેના તરફ કરવામાં આવેલા મૂઠ મારણ ઇત્યાદિ અભિચાર પ્રયોગો તથા શાપ નિષ્ફળ જાય છે. મન જેનું સચોટ અનુસંધાન કરે તેને ક્ષણોમાં પ્રાપ્ત કરી શકે છે. હે મુને, સર્વદેહાદિ ભાવ મસળાઈ જાય તો પણ મન વડે કરેલો પુરુષાર્થ નિર્વિઘ્ન ફળ આપે છે, કારણ કે પુરુષાર્થ પણ મનનો જ ભેદ છે. મન જે વાતનો સ્વીકાર કરે છે તે જ થાય છે અને જે વાત મન સ્વીકારતું નથી તે ક્યારેય થતું નથી. 13 આંકડાને અંગ્રેજો અપશુકનિયાળ માને છે, તો 13 આંકડા સાથે સંબંધિત સર્વ બાબતો એ લોકો માટે અશુભ જ નીવડે છે. જ્યારે આપણે ત્યાં 13 એ વણ પૂછ્યું મુહૂર્ત ગણાય છે. ધનતેરસે આપણે ત્યાં લક્ષ્મી પૂજન જેવા શુભ કાર્યો થાય છે. જીવનમાં બનતી શુભ અશુભ ઘટનાઓ આપણા મનની પેદાશ છે. માટે મનમાં ક્યારેય ખોટી ભ્રામક માન્યતાઓ કે વહેમો ભરવાની, મનને હંમેશા વિધેયાત્મક પોઝિટિવ વિચારો દ્વારા સબળ બનાવવું. મનમાં આપણા સ્થૂળ શરીરના ફિઝિકલ બોડીના રોગ નિવારવાની અદ્ભુત શક્તિ છે. મહર્ષિ અરવિંદે લખ્યું છે, તમારી શક્તિઓને સંકેત આપો, તમારી અંદર કાર્ય કરી એ તમને નિરોગી બનાવશે. આપણા સૌનો એક અનુભવ સર્વસામાન્ય છે કે જ્યારે ઘરમાં કોઈ બીમાર થાય છે ત્યારે સગા સંબંધી મિત્રો મળવા આવે છે. બધાની વાતમાં એક જ આશ્વાસન હોય છે, સારું થઈ જશે, ચિંતા ના કરશો. આમ વારંવાર સાંભળવાથી બીમારના આંતરમનને સાજા થવાના જોરદાર સૂચનો અનાયાસે મળતા જ રહે છે. પરિણામે તે તરત સાજો થઈ જાય છે. ક્યારેક આનાથી ઉલટું પણ બને છે. જો કોઈ મિત્ર બીમારના મનમાં કોઈ મોટા રોગનો ભય પેદા કરી દે તો સામાન્ય માંદગીમાંથી ગંભીર બીમારી પણ ટપકી પડે છે. ખરેખર માણસને મન જ જીવાડે છે. અમેરિકાની એક મેડિકલ કોલેજમાં પ્રોફેસર વિદ્યાર્થીઓને કોલેરાના કલ્ચર જંતુઓ એકઠા કરી સમજાવતા હતા. વિદ્યાર્થીઓ, આ કલ્ચરમાં એટલા જંતુઓ છે કે તેને આપણા ડેમના પાણીમાં નાખી દેવામાં આવે તો જે 10 લાખ માણસો એ પાણી પીએ તે કોલેરામાં સપડાઈને મૃત્યુ પામી જાય. વિદ્યાર્થીઓમાંથી એક અટકચાળા છોકરાએ પ્રોફેસરને કહ્યું, સર, આપે જ અમને મેડિકલ સાયકોલોજીમાં શીખવ્યું છે કે આપણું મન જ આપણને જીવાડે છે, તો આ કલ્ચર આપ પી જાઓ, આપનું મન મક્કમ હશે તો આપને કંઈ નહીં થાય. એક ક્ષણ અટકી પ્રોફેસર તે કલ્ચર પી ગયા. પ્રોફેસરને કંઈ ન થયું. બીજે દિવસે વર્તમાન પત્રના ખબરપત્રીના પ્રશ્નના જવાબમાં પ્રોફેસરે કહ્યું, મારા માટે આ એક પડકાર હતો. હું ચોક્કસપણે માનું છું કે મન જ મારે છે અને મન જ જીવાડે છે. તેથી મેં મન મક્કમ કરી નિર્ધાર કર્યો કે આ ઝેર પીવા છતાં પણ મને કંઈ થશે નહીં, અને એનું પરિણામ તમારી સામે જ છે. આજકાલ રેકી તથા પ્રાણિક હીલિંગ જેવી જે સારવાર પદ્ધતિઓ પ્રચલિત થઈ છે તેના પાયામાં પણ મનની આ અચિંત્ય શક્તિ જ કામ કરી રહી છે. ડોક્ટર બ્રુનરે મનની શક્તિ અંગે ઊંડું સંશોધન કર્યું છે. તેમનું કહેવું છે, આપણું અંતઃકરણ એ વિચાર શક્તિનું સ્થૂળ સ્વરૂપ છે. તે ન્યુટ્રોન નામના પરમાણુનું બનેલું છે. એની ઉપર ઋણ કે ધન એવા કોઈ સંકેતો નથી કે કોઈ વિદ્યુત ધારણા પણ નથી, છતાં તેની શક્તિ વિદ્યુતથી પ્રબળ છે. આ ન્યુટ્રોન હરપળે વિશાળ શક્તિના વાતાવરણને અસર કરે છે. આપણો દરેક વિચાર કે શબ્દ આસપાસના વાતાવરણમાં તેની વણભૂસી છાપ ઇમ્પ્રેશન્સ મૂકતા જાય છે. એની ગતિ પ્રકાશની ગતિ કરતાં પણ વધારે છે. એક પળ માત્રમાં તે પૃથ્વીની 7 પ્રદક્ષિણાઓ કરી લે છે. ડોક્ટર બ્રુનર કહે છે, તમે માનો કે ના માનો, પરંતુ મેં પ્રયોગો દ્વારા એ સાબિત કર્યું છે કે શુદ્ધ મન દ્વારા કરવામાં આવેલી નિસ્વાર્થ પ્રાર્થના પદાર્થના અણુ પરમાણુના બંધારણમાં સચોટ અસર કરે છે. તેથી જ કોઈ સંત કે ઓલિયાએ આશીર્વાદ રૂપે આપેલ પ્રસાદ કે પાણીમાં સાચો સાચ શક્તિનો આવિર્ભાવ હોય છે અને તે ધાર્યું પરિણામ આપે છે. આ કોઈ વહેમ નથી, પરંતુ વૈજ્ઞાનિક સત્ય છે. કોઈ પણ ખાદ્ય પદાર્થ કે પાણી ઉપર પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે પ્રાર્થના રૂપે મનમાંથી ફેંકાયેલી શક્તિ તે પદાર્થના અણુ પરમાણુમાં સંગ્રહિત થઈ જાય છે અને તે પ્રસાદ ખાનારના આંતરમનને ઉત્તેજિત કરી ધાર્યું પરિણામ મેળવે છે. ડોક્ટર બારાડ કહેતો, પ્રાર્થના દ્વારા શક્તિ પામતા મનની ગતિને બહુ જ સંવેદનશીલ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અદ્રશ્ય પણ તેજસ્વી તરંગો દ્વારા ઝીલી તેના ફોટા પાડ્યા છે. આપણા સ્થૂળ શરીરની સાથોસાથ એક ભાવ શરીર પણ આપણી આસપાસ આભા રૂપે ઓરા સાથે જોડાયેલું હોય છે. તે શરીરને આપણા વિચારો બહુ જ મોટી અસર કરે છે. આપણી આસપાસ ચેતનાનો સમુદ્ર છે. સમગ્ર જગત આ ચેતનાથી વ્યાપ્ત છે. વૈજ્ઞાનિકો તેને ઈથર કહે છે. આપણા વિચારોના તરંગો આ ઈથરને આવરી લઈ તેનું મૂર્ત સ્વરૂપ ઊભું કરે છે. તેને ઘાટની મૂર્તિઓ યાને થોટ ફોર્મ્સ કહે છે. દરેક વિચાર આપણા શરીરમાંથી તેને આનુષંગિક રંગના વિવિધ તરંગો ઉત્પન્ન કરે છે. વિચારોની તીવ્રતા ઉપર તે સ્વરૂપની ગતિ અને આવર્તા અવલંબિત હોય છે. ઉમદા વિચારોના આકારો સારા રંગના ને બહુ જ ચોક્કસ સ્વરૂપના હોય છે. પ્રબળ ભક્તિભાવ આકાશમાં ઊંચે જતા અવકાશયાન જેવા સ્વરૂપનો હોય છે, તો ભયંકર ક્રોધનું સ્વરૂપ મેલા સિંદુરિયા રંગનું અને વીજળી જેવા આકારનું હોય છે. કોઈ પ્રત્યેનો પ્રેમ આછા ગુલાબી રંગના પંખી જેવો આકાર ધારણ કરે છે, તો સર્વ પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ આછા ગુલાબી રંગના સૂર્ય જેવો આકાર ધરે છે. વિચારના તરંગો વિચારના વિષયને નહીં, તેના સ્વરૂપોને જ બહાર મોકલે છે. એક હિન્દુ પ્રભુ ભક્તિ કરતો હોય તો તેના વિચારોના તરંગોના અસર ક્ષેત્રમાં અગર કોઈ મુસલમાન આવે તો તેનામાં એ તરંગો અલ્લાહ પ્રત્યેની ઇબાદત વધારશે, અને કોઈ ખ્રિસ્તી આવે તો તેનામાં ઈશુ તરફ અદમ્ય પ્રેમ ભાવના જગાડશે. આમ ઉચ્ચ વિચારો કરનાર દ્વારા અજાણતા પણ તેની આસપાસના અસંખ્ય લોકોનું ભલું થતું હોય છે. મનના આ ગહન વિજ્ઞાનને પરામનોવિજ્ઞાન પેરાસાયકોલોજી કહે છે. છેલ્લા 60 વર્ષોથી ડોક્ટર જે બી રાયને આ વિષયમાં ઘણું ઊંડું સંશોધન કર્યું છે. થિયોસોફી સોસાયટીના આદ્ય સ્થાપકો મેડમ બ્લેવેટ્સકી, ચાર્લ્સ લેડબીટર તથા શ્રીમતી એની બેસન્ટે આ ક્ષેત્રે ઘણું ખેડાણ કર્યું છે. રશિયામાં પણ પરામનોવિજ્ઞાન વિષયમાં ઘણું સંશોધન થયું છે. મોસ્કોમાં મીબાઈ લોવા નામની એક સ્ત્રીએ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મનની શક્તિ અંગે કેટલાક હેરત પમાડે તેવા પ્રયોગો કરી બતાવ્યા, ત્યારે તેની એકાગ્ર થયેલી વૃત્તિને પરિણામે ટેબલ ઉપર પડેલી વસ્તુઓ ઉડીને તેના હાથમાં આવી જતી. સ્ટીલની ચમચી અડક્યા વિના વળી જતી. મીણબત્તી આપોઆપ સળગી ઉઠતી. યુરી ગેલરે પણ આવા પ્રયોગો જાહેરમાં ટીવી ઉપર કરી બતાવ્યા હતા. આમાં વિસ્મયની કોઈ વાત નથી. આ બધું જ મનની અપરંપાર શક્તિનું જ પરિણામ છે. મનુષ્યનું સંકલ્પ બળ શું કરી શકે છે તેનું એક ઐતિહાસિક દ્રષ્ટાંત જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એકવાર કુમારગીરી નામના યોગી આવ્યા. તેમણે આવીને એલાન કર્યું, હું બધાને ભગવાનના દર્શન કરાવી શકું છું. રાજાએ અનુમતિ આપતા યોગીએ પોતાના સંકલ્પ બળથી સૃષ્ટિ બનાવી, તેમાં વિરાટ રૂપ ભગવાનના દર્શન કરાવ્યા. રાજદરબારમાં 2 વ્યક્તિઓ સિવાય સર્વેને દર્શન થયા. રાજનર્તકી ચિત્રલેખા અને મહામંત્રી કૌટિલ્ય ચાણક્ય. આ 2 મહાનુભાવોને દર્શનનો અનુભવ ન થયો. રાજાએ યોગી પાસે ખુલાસો માંગતા યોગીએ કબૂલ કર્યું કે આ તો મારા સંકલ્પ બળથી સર્જેલી માયા હતી. જે દ્રઢ મનોબળવાળા હોય તેમના મન ઉપર અન્યના સંકલ્પનો પ્રભાવ નથી પડતો, તેથી જ પ્રતિભા સંપન્ન ચિત્રલેખા અને ચાણક્યના મન ઉપર યોગીના સંકલ્પનો પ્રભાવ ન પડતા તેમને દર્શન ન થયા.